ಮಹಾದೇವ್ಯಾ ಪಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಮಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಪತ್ರಾಂಕ 341 ಮುಂಬೈ ಫಾಗಣವತ್ ಚೌಥ ಗುರುವಾರ 1948. અહીંથી ગઈકાલે પત્ર એક લખ્યું છે તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા રહે છે. પોતાને જે કંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ કે એવું કંઈ આવી પડે, તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે, વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમ જ છે, તે વિશે પછી વિશેષ લખીશ. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. આગળના પત્રનો સંદર્ભ છે પણ પત્ર ઉપલબ્ધ નથી. એમાં અહીંથી ગઈકાલે પત્ર એક લખ્યું છે, તો આ ફાગણવદ ચોથ એટલે ફાગણવદ ત્રીજનો કોઈ પત્ર ઉપસ્થિત અહીંયા ઉપલબ્ધ નથી. એટલે અહીંયા આપણને પણ આ વચનામૃતના સંકલનની અંદર ઘણા ઘણા પત્રો ઉપલબ્ધ થયા નથી. અને આ તો સૌભાગભાઈ ઉપરનો છે, સ્વાભાવિક રીતે ત્યાંથી તો બધા પત્રો આપણને મળ્યા છે, પણ આ હિસાબે ઘણા પત્રો હજુ મળ્યા નથી. એ કહે છે, તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો. કંઈ પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે અને એ લખવામાં ઉલ્લેખ કરે છે કે તમે વિક્ષેપ કરશો નહીં, એ વાંચીને કંઈ સમાધિ રાખજો. કારણ કે તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે. તમને જે વસ્તુ વારંવાર ચિત્તની અંદર વિક્ષેપનું કારણ થતી હતી, તે કારણને નિવૃત્ત કરવા માટે અમે એ વાત આપને સ્પષ્ટ લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. એટલે કોઈ જીવ વિશેની સૌભાગભાઈની વાત હશે અને એના સંદર્ભમાં જે કંઈ લખ્યું છે એમાં પણ લખવાનું એકમાત્ર કારણ જીવ પ્રત્યેની અનુકંપા. જ્ઞાનીઓ ક્યારે પણ કોઈનો ઉલ્લેખ કરે તો પણ એના ઉલ્લેખનું કારણ એની નિંદા ન હોય પરંતુ અનુકંપા હોય. એટલે આ કરુણાશીલ સ્વભાવ જેનો હોય એનું આ એક લક્ષણ છે. જેમ પત્રાંક 349ની અંદર એમણે એમના ભાગીદારો વિશેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અનુકંપાના કારણે. અનુકંપા શું? કે એ લોકોના ચિત્તમાં જો વિક્ષેપપણું થાય અને એ જો અમારી નિંદા કરે તો જ્ઞાનીની નિંદા અથવા અવજ્ઞા કરવા માટેનું એને માઠી ગતિનું કારણ થાય. એટલે આવી પ્રકારે જગતના જીવોના જે દોષ છે એમાં પણ જે પરમાર્થ સંબંધી દોષ છે એ પ્રત્યે જ્ઞાની ઈશારો કરે, સંકેત કરે. અને એનું એકમાત્ર કારણ એ કે જગતના જીવો પરમાર્થના થયેલા દોષને કારણે જે માઠી ગતિનું નિમિત્ત બને છે એમાંથી અટકે. એટલે જ્ઞાનીઓ આવો ઈશારો સંકેત કરતા હોય છે. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. વાત એ છે કે પરમ કૃપાળુદેવ વ્યવહારથી ધંધામાં, વ્યવસાયમાં જોડાયેલા છે, ભાગીદારી પેઢીમાં જોડાયેલા છે. તો એનું ઓળખાણ, જે સૌભાગભાઈને ઓળખાણ છે એવું ઓળખાણ એના ભાગીદારોને નથી રાધા. અને ન હોવાને કારણે એ જેટલું જેટલું ભક્ત ભગવાનને ઓળખીને એની જેટલી અમન્ય ભક્તિ એ રાખે, એટલું જે ન ઓળખાણ જેને ન હોય એ રાખતા ન હોય. અને એનું જે રાખતા હોય એને કંઈ ને કંઈ મનની અંદર વિક્ષેપ રહ્યા કરે છે કે આ શું કરે છે, આ કેમ આને આવી રીતે જાળવતા નથી, કેમ સાચવતા નથી, કેમ એની ભક્તિ કરતા નથી, કેમ એના પ્રત્યે બહુમાન નથી, વગેરે વગેરે વિકલ્પ આવ્યા કરે જીવને. એટલે એને કહે છે કે કૃપાળુ દેવ લખે છે કે તમે હવે આવી કોઈ પ્રકારની વિચારણા કરશો નહીં. તમને ગમે તે લાગતું હોય કે અમારા માટે કોઈ કંઈ કરે, કોઈ કંઈ કે, અમારા પ્રત્યે કોઈનો વ્યવહાર ગમે તેવો હોય, અમને તો ગમે તેમ હો, તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. અમારી મનસ્થિતિ બહુ ક્લિયર છે, વી આર વેરી ક્લિયર. શું છે કે ગમે તે સ્થિતિની અંદર સમાધિ જ રાખવા દ્રઢતા રહે છે, સમાધિ જ, એ સિવાય કશું નહીં. સમાધિ સમભાવ, કોઈ પણ પ્રકારનો કોઈ પ્રત્યે કશાય ભાવ નહીં, અકશાય ભાવ જેને આપણે કહીએ એવો સમાધિ. ભગવાન મહાવીરે આ ભાવના માટે મૈત્રી ભાવ કીધો છે. સમાધિ જીવની ક્યારે રહે? તો કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતા, જગતના જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ રાખવો. અને કદાચ કોઈ પ્રત્યે મૈત્રીનો ભાવ ન આવે, મૈત્રીનો ભાવ ન આવે તો એની કરુણા કરવી. જેના પ્રત્યે મૈત્રીનો ભાવ ન આવે એના પ્રત્યે વેરનો ભાવ નહીં લાવવાનો, વેર ભાવ નહીં, પરંતુ કરુણા ભાવ કે ઓહો અરે રે આ જીવનું શું થશે, એવી કરુણા ભાવે. અને પ્રમોદ ભાવ, કોઈના પણ ગુણ જોઈને ઉલ્લાસિત થવું, એની અનુમોદના કરવી. કદાચ એવો ભાવ ન આવે કે સાલાના બધા ગુણ છે પણ આપણે હવે એનો વખાણ કરવા, આપણને કઈ પ્રમોદ ભાવ આવતો નથી, સાલો છે તો બરોબર, આમ છે તેમ છે ગમે તે કારણ, પણ આપણને જો પ્રમોદ ભાવ ન આવે તો આપણે માધ્યસ્થ ભાવ રાખવો, તટસ્થ. એની પ્રશંસા થાય, એનું બહુમાન થાય, કોઈ એના વિશે સારું કહે અને આપણને એમ થાય કે હાવ ખોટીનો છે, તો તે સમયે પ્રમોદ ભાવ ન થઈ શકે તો માધ્યસ્થ ભાવ રાખવો, તટસ્થ થઈ જવું. કેમ કે એને જે લાગે આ બોયલા કરે, આને જે લાગે આ બોયલા કરે, આપણે તટસ્થ થવું. કેમ કે આપણે પ્રમોદ ભાવ કરી શકતા નથી ગમે તે કારણ હોય. પૂર્વના પણ ઋણાનુબંધ હોય, પૂર્વના ઋણાનુબંધને કારણે પણ જીવને કોઈ પ્રત્યે પ્રમોદ ભાવ ન પણ આવે, તો પ્રમોદ ભાવ ન હોય ત્યાં તટસ્થ થાવ, માધ્યસ્થ ભાવ રાખો, અને મૈત્રી ભાવ ન આવે ત્યાં કરુણા ભાવ રાખો. કે કોઈ પ્રત્યે મૈત્રી ભાવ જાગતો નથી જીવનની અંદર ગમે તે કારણ, તો તેવા જીવો પ્રત્યે કેવો ભાવ રાખવો? કરુણાનો. ભગવાન મહાવીરે ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરવા માટેની આ ચાર ઉત્તમ ભાવનાઓ એવી ઉત્કૃષ્ટ રીતે મૂકી છે કે જીવને ગમે તે સ્થિતિની અંદર અહીંયા સમાધિ કેમ રાખવી, અને અસમાધિ એટલે કશાય ભાવ જીવમાં આવે, વિભાવ ભાવ જીવમાં આવે, વિષમ ભાવ જીવમાં આવે, તે અસમાધિનું લક્ષણ છે. અસમાધિ ક્યારે કહેવાય? કે જ્યારે જીવ પોતાના સ્વભાવ અથવા સમભાવથી હટીને, ખસીને કશાય ભાવમાં પ્રવેશ કરે, વિભાવ ભાવમાં જાય, વિષમ ભાવની અંદર જાય, તો તે સમયે એને અસમાધિ કહેવાય. અમને તો સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે, ગમે તેમ હોય, બાહ્ય સ્થિતિ ગમે તે પ્રકારની હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, ઇષ્ટ કે અનિષ્ટ, પ્રીતિવાળી કે અપ્રીતિવાળી, ગમતી કે અણગમતી, આ દ્વંદ્વાત્મક સ્થિતિની અંદર જ્ઞાનીઓ કે છે અમારી ઈચ્છા શું છે, અમારો પુરુષાર્થ શું છે, અમારી દ્રષ્ટિ શું છે, ક્યાં અમે સ્થિર થઈએ છીએ? તો કે સમાધિ ભાવ રાખવામાં. કોઈ હિસાબે અમે અમારા સ્વમાંથી ચલિત ન થઈએ, તો અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પોતાને જે કંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ કે એવું કંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. આ સમાધિ તૂટે ક્યારે? જોકે છે જ નહીં તમારે તૂટવાની કે વાત છે. પણ જેને સમાધિ સાધી છે એને જીવનની અંદર આપત્તિ, વિટંબણા, મૂંઝવણ કે એવું કંઈ આવી પડે તો તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. પોતાને આવી કંઈ પણ સ્થિતિ ઉત્પન્ન થાય, એ સ્થિતિ આપત્તિ આવી પડે, મુશ્કેલીઓના પહાડ તૂટી પડે, એક સાંધવા જતા તેર તૂટે, ક્યાંય ભેગું ન થાય, વિટંબણા એવી વિટંબણા કહેવાય નહીં ને સેવાય નહીં, અને મૂંઝવણ ઉકેલ જ ન મળે એવી મતિ મૂંઝાઈ જાય કે આમાંથી શું કરવું, શું થશે, શું નહીં થાય, ભવિષ્યની ચિંતાઓ કોરી ખાય, આમાંથી કેમ નીકળવું, પરિણામ કેવું આવશે, જુદી જુદી કલ્પનાના ચાળે ચડી જાય. એવું કંઈ પણ આવી પડે, આવી સ્થિતિ આવે તો પણ કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી કે આ બધું થાય છે, આપત્તિ આવે, મૂંઝવણ થાય, વિટંબણા આવે તો કોઈ પ્રત્યે દોષ નહીં, કારણ કે તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. અને 339માં જે સૂત્ર આપ્યું છે, જીવનનો મંત્ર, સમાધિનો મંત્ર એ બરોબર ક્યારેય ભૂલાવો ન જોઈએ. કોઈનો દોષ નથી, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. સમાધિ માટે, શાંતિ માટે, સમતા માટે, સમભાવની સાધના માટે આ એક મંત્ર છે. કોઈનો દોષ નથી, આ મનસ્થિતિમાં આવવું, ધીસ ધ સ્ટેટ ઓફ માઇન્ડ, આ મનની સ્થિતિ કે કોઈનો દોષ નથી. પોતાને જે કંઈ આપત્તિ આવે, વિટંબણા આવે કે મૂંઝવણ આવે, તે સમયે જે પ્રકારની મનસ્થિતિ થાય, એ મનસ્થિતિની અંદર પહેલી વાત એ આવીને ઊભી રહે કે કોઈનો દોષ નથી. કોઈનો દોષ નથી કહેતા આ જીવ પોતાના બધા જ વિષમ પરિણામોને સંયમિત કરી દે છે, પોતાના બધા જ કસાય પરિણામો ઉપશમ થાય છે. કષાયની ઉપશાંતતા કેવી રીતે થાય? પ્રશ્ન આપણને બધાને એ જ થતો હોય છે વારંવાર. ગાથાઓ વાંચીએ, આત્મસિદ્ધિને વાંચીએ, રાગ દ્વેષનો ક્ષય કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય એ બધું વાંચીએ, આપણને એમ થાય કે આ કસાય તો જતા જ નથી. ક્રોધ, માન, માયા, લોભ અને એના પેટી પેટા પ્રકૃતિઓ, આ 25 પ્રકારના કષાયોનો ક્યારે અંત થતો નથી. પણ દ્રષ્ટિકોણ જો બદલાય, જીવનની શ્રદ્ધા બદલાય, વિચારવાનો એક દિશા બદલાય, તો જ્ઞાની કહે છે કે આવું લગજમાં આવે કે કોઈનો દોષ નથી. સાહેબ, કોઈનો નથી તો આ થયું છે એના કારણે? બોલવું તો સરળ છે, કોઈનો દોષ નથી, કોઈનો દોષ નથી, તો આપત્તિનું કારણ શું, વિટંબડાનું કારણ શું, આ મૂંઝવણનું કારણ શું? તો કે કર્મ અમે બાંધ્યા માટે દોષ અમારો છે. આનું કારણ જો કાંઈ હોય તો કર્મનો વિપાક છે, કર્મ છે. જો કર્મ ન હોત તો આ સ્થિતિ થાત નહીં. કર્મ ન હોય તો વિટંબણા નથી, કર્મ ન હોય તો આપત્તિ નથી, કર્મ ન હોય તો મૂંઝવણ નથી. આ સિદ્ધાંત બેસવો જોઈએ. આપણને લાગે છે કે ફરાણા ભાઈ છે માટે આપત્તિ છે, આ મારા પડોશમાં આવ્યો એટલે મને વિટંબણા છે, અને આ મારું માનતો નથી મારો દીકરો ને ભાઈ ને એટલે મારી મૂંઝવણ છે, મારે કેને કહેવાય? આપણી આપત્તિનું કારણ, આપણી વિટંબણાનું કારણ અને આપણી મૂંઝવણનું કારણ આપણે નક્કી જ કરી લીધું છે કે આ છે મિસ્ટર એક્સ, મિસ્ટર વાય કે મિસ્ટર ઝેડ, આ જ છે આપણી આપત્તિનું કારણ. આ જો ન હોય ને તો મહા સુખે હું રહું, મને પછી કોઈ ચિંતા નથી. એક આ પાડોશી નીકળી જાય ને તો પછી શાંતિથી રહેવાય મને, અને આ જો મારું માનતો થઈ જાય ને તો મારી મૂંઝવણ બધી ટળે. આ જીવને બહારના ઉપર દોષ આપી અને અસમાધિ ભાવમાં છે અને એ માને છે, કારણ એને નક્કી કરી લીધું. જ્ઞાની કહે છે કારણ કર્મ અમે બાંધ્યા માટે દોષ અમારો છે. પોતાને જે કંઈ આપત્તિ, વિટમણા, મૂંઝવણ કે એવું કંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. બસ આ સ્થિતિ આ પ્રાપ્ત થવી જોઈએ. સિદ્ધાંત સમજીએ, ઉપદેશ સમજીએ, તત્વજ્ઞાન સમજીએ, જ્ઞાનીની શિખામણ સાંભળીએ, વ્યાખ્યાનો, પ્રવચનો, શાસ્ત્રો વાંચન, તો એમાંથી આવી ઈચ્છા ન થવી જોઈએ. કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા ન થવી જોઈએ. કયા સંજોગોમાં? કે પોતાને આવતી વિપત્તિ, વિટમણા કે મૂંઝવણ માટે, મારી પોતાની વિટમણા, મૂંઝવણ કે આપત્તિ માટે દોષનું કારણ કોઈ અન્ય છે, આવી ઈચ્છા થવી જોઈએ નહીં. મને થયેલી મુશ્કેલીનું કારણ અન્ય કોઈ નથી, અહીં સુધી તો પહેલા પહોંચવું જોઈએ, આવી ઈચ્છા થવી જોઈએ નહીં. દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. આ ઈચ્છા ન થાય આ એક અવસ્થા છે, આ એક અવસ્થા છે, આ શ્રદ્ધાન છે. આ શ્રદ્ધાનમાં તો બહુ અતિ વિસ્તૃતપણે વિચારવા જઈએ તો એ શ્રદ્ધાન એમાં પોતાના આત્માની શ્રદ્ધા છે, એમાં કર્મતંત્રની શ્રદ્ધા છે, એમાં કોઈ ઈશ્વર જવાબદાર છે એવી વાત આવતી નથી, એટલે સત્શ્રદ્ધા છે. અને એમાં અન્ય જવાબદાર છે એવું માનવાની, અન્યના કર્તૃત્વની, એ પણ ન વિચારવું, એ પણ એક શ્રદ્ધા છે. તો આ જ્ઞાનીના બોધની સમ્યક પ્રતીતિ આવે તો આવી ઈચ્છાઓ જે છે, જે ઈચ્છાઓ જીવને કર્મબંધ કરવા તરફ ઘસડી જાય છે, એ ઉપશાંત થાય છે. ઉપશમ કેમ આવે? ઉપશમ કેમ મળે? આવી ઈચ્છા ન થવી, અને આવી ઈચ્છા ન ક્યારે થાય? તો સમજણ જો સવડી હોય, સમજણ જો યથાર્થ હોય, તો આવી ઈચ્છા ન થાય. કોઈના ઉપર દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. દોષ જો કોઈનો નથી અને કોઈના ઉપર આરોપણ કરવાની ઈચ્છા નથી તો દોષ વિના કઈ વસ્તુ બની છે? કારણ વિના કાર્ય તો હોય નહીં, આ તો વિતરાગ વિજ્ઞાન છે. તો આ મને પરિસ્થિતિ તો છે, કાર્ય તો છે જ, પરિણામ તો છે જ, તો આનું કારણ તો મારે શોધવું જોઈએ, કારણ તો હોવું જોઈએ કે નહીં? આ અંધશ્રદ્ધાનો ધર્મ નથી, આ બ્લાઇન્ડ ફેઇથની વાત નથી. અહીંયા કે છે કારણ છે સાહેબ, આપત્તિ, વિટમણા અને મૂંઝવણ પોતાને થાય એમાં બીજા ઉપર દોષ ન દેવો, તો દોષ તો છે કે નહીં? આનું કારણ કંઈ દોષ ખરો કે નહીં? કે ધીસ એઝ હેપન્ડ ઇન હેલ્ધી સિચ્યુએશન? તો કે છે કે પરમાર્થ દ્રષ્ટિએ જોતા, તો દ્રષ્ટિ બદલ, પરમાર્થની દ્રષ્ટિ, કારણ છે પરમાર્થને કારણે હવે જોવાનું શીખ. તો પરમાર્થની દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. જો દોષ હોય તો કોનો છે? જીવનો છે, અન્યનો નહીં, જીવનો દોષ છે. કારણ છે એનું. પોતાને જે કંઈ આપત્તિ, વિટમણા કે મૂંઝવણ પ્રાપ્ત થઈ છે એનું કારણ છે, પણ અન્ય નથી કોઈ. દ્રષ્ટિ બહાર ન જવા દેવી, એવી ઈચ્છા ન થાય અને પરમાર્થ દ્રષ્ટિથી જોવાનું શરૂ કર. તો પરમાર્થ દ્રષ્ટિથી જોતા તે જીવનો દોષ છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા જો આવડે તો પોતાના સ્વદોષ ભણી દ્રષ્ટિ થાય, સ્વદોષને ઓળખી શકાય. અને કૃપાળુ દેવે પુષ્પમાળાની 107મું સૂત્ર આપ્યું કે ટૂંકામાં કહું છું કે દોષને ઓળખી, દોષને ટાળવા. બસ આ બાકી લાંબી ચોડી વાત ઘણી કીધી, પણ ટૂંકાની અંદર આટલું જ કે દોષને ઓળખી, દોષને ટાળવા. दीठा नहीं निज दोष तो तरिये कौन उपाय। પોતાના દોષ તરફ દ્રષ્ટિ જવી આ પરમાર્થ માર્ગની સાધનાનું પહેલું પગથિયું, કારણ કે જેવી દ્રષ્ટિ જાય એવી પર તરફની આરોપણની ઈચ્છા એ બંધ થાય, જીવ અસમાધિમાં જતો બંધ થાય, કષાય ભાવમાંથી એ વિરામ પામે, ઉપરામ થાય, એની વૃત્તિઓ બધી ઉપરામપણાને પામે। શરૂઆત ત્યાંથી થાય છે કે દીઠા નહીં નિજ દોષ તો, અને મુમુક્ષુતાનું લક્ષણ જ એ છે। આંક 254, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તેથી મુમુક્ષુતા ઉત્પન્ન હોય છે। પોતાના દોષ અપક્ષપાતપણે જોવા અને અપક્ષપાતપણે જોવા માટે થઈને તું તારો પોતાનો પક્ષપાત કરીશમાં, અને પરમાર્થ દ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે એમ થશે કે આમાં દોષનું કારણ એ અન્ય નથી પણ હું છું, મારા બંધનનું કારણ મારો દોષ છે બીજાનો નથી, તો મારી વિપત્તિનું કારણ, મારી આપત્તિનું કારણ, મારી વિટંબણાનું કારણ, મારી મૂંઝવણનું કારણ હું જ છું, અન્ય નથી। જો સમ્યક વિચારણા ચાલે છે, જ્ઞાનીના બોધની સમ્યક વિચારણા કરે, જીવની દ્રષ્ટિ બદલાય, વ્યવહાર દ્રષ્ટિમાંથી પરમાર્થ દ્રષ્ટિ આવે, અને પરમાર્થ દ્રષ્ટિમાંથી જ સમ્યક દર્શન થાય। સમ્યક દ્રષ્ટિપણું પરમાર્થ દ્રષ્ટિપણું ન હોય તો ન આવે, અને વ્યવહારિક દ્રષ્ટિપણું જ્યાં સુધી હશે ત્યાં સુધી હજી અન્ય ઉપર આ જીવની દ્રષ્ટિ છે। અહીંયા કહે છે પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે, જીવનો દોષ છે, અન્યનો નથી। ઉપસર્ગ જ્યારે મહાત્મા ઉપર આવે, સંત ઉપર આવે, ત્યારે એ સંત અને મહાત્મા જે સમતા ભાવમાં સ્થિર રહેતા હશે ત્યારે એની દ્રષ્ટિ સેના ઉપર હશે, સ્વદોષ ઉપર હશે કે અન્ય દોષ ઉપર હશે? આપણે કહીએ છીએ પ્રત્યક્ષ છે, ઉપસર્ગ કરનાર તો અન્ય છે, મેતારજને વાદરીએ એનું માથું બાંધ્યું છે, ભીની પલાળેલી દોરી, અને તડકામાં એને ઉભા રાખ્યા છે મુનિને, ઝાડ સાથે બાંધીને। તાપ જેમ વધે છે એમ દોરી માથાની વાદરી જે છે એ સુકાય છે અને ભીસ વધે છે, અને આ મગજની ખોપરી તડતડ તૂટે છે। તે સમયે પણ મુનિની જે સ્થિરતા છે, મુનિની જે સમતા છે, એમાં એને આ જેને ઉપસર્ગ કર્યો છે જે સોનીએ, તો દ્રષ્ટિ એના ઉપર છે કે પોતા ઉપર છે? આત્મનિંદે આપનો રે સોનીડાનો શું દોષ। મેતારજ મુનિ તો અંતરમાં ઉતરી ગયા છે, આવા ભયંકર ઉપસર્ગની અંદર એ વિચાર કરે છે, પોતાના આત્માની નિંદા કરે છે। નિંદામી ગરિયામી અપાણમ વસીરામી, પ્રતિક્રમણની અંદર પ્રત્યેક અતિચારની આલોચના કરતી વખતે, પ્રત્યેક પાપની આલોચના કરતી વખતે નિંદામી ગરિયામી અપાણમ વસીરામી, કોઈના દોષ નથી કે જેથી કરીને બીજાના આત્માને નથી ઓસેરાવતો, આવા મારા દોષપૂર્ણ આત્માની આ પર્યાયોને હું ઓસેરાવું છું અને શુદ્ધ પર્યાયમાં જવા પ્રયત્ન કરું છું। નિંદા અને ગ્રહા બહુ મોટું સાધન આત્મશુદ્ધિનું, જૈન દર્શનની અંદર પરમાર્થની પ્રાપ્તિનું સાધન કહ્યું છે। દુષ્કૃતની નિંદા અને ગ્રહા, સુકૃતની અનુમોદના અને પરમ તત્વનું શરણ, આ ત્રણ વસ્તુ જીવનમાં આવે તો પણ એ પરમાર્થ માર્ગની સાધના કરી શકે પૂર્ણતાએ। દુષ્કૃતની નિંદા અને ગ્રહા, દેવગુરુની સાક્ષીએ પોતાના થયેલા પાપ અને અપરાધોની માફી, પશ્ચાતાપ, ક્ષમાપના માગવાની, જાણતા અજાણતા, મોહવશ, અજ્ઞાનવશ કે પ્રમાદવશ થયેલા આવા કોઈ પણ પ્રકારના પાપ અતિચાર, એની અંતઃકરણપૂર્વક એ મારો જ દોષ છે, કોઈનો અન્યનો નથી પ્રભુ, એ મારા જ આત્માની એ અસ્વાભાવિક અવસ્થાને કારણે એ દોષ થયેલો છે, આ દુષ્કૃતની નિંદા અને ગ્રહા, સુકૃતની અનુમોદના. કોઈનું પણ સારું કૃત્ય કોઈએ ક્યાંય થોડું કર્યું હોય તો પ્રેમથી જરાય મનમાં મત્સર ભાવ રાખ્યા વિના, આ મત્સર શબ્દ બહુ મહત્વનો છે, જરા પણ એનું સેજ ચડિયાતું જાય અને દિલની અંદર સેજ અંદર હાઈકારો લાગી જાય તો સારું, મારા કરતા એનું સારું કીધું ન ગમ્યું, દેખાડતો નથી પણ મત્સર ભાવ આવીને ચાલ્યો જાય. જ્ઞાની કે છે કે 16 ભાવનાથી ભૂષિત હોય તો પણ બીજાનું સેજ ચડિયાતું દર્શન જોઈને જો મત્સર ભાવ આવીને ચાલ્યો જાય તો એને જે ભાવ પ્રાપ્ત થયો હતો તે ઉપસમ હતો, ક્ષાયિક નહોતો, તે નિયમ જ. નિયમથી હજી જીવમાં ઉપસમ છે એટલે કે અંદરનો બીજો વિષમ ભાવ તો હજુ જાગૃત છે જ, જેવો અહમની વાત આવી તો જાગૃત થઈ ગયો. પ્રમોદ ભાવ એવો હોવો જોઈએ કે આપણી ચડિયાતી વાત થાય છે આપણા કરતા તોય પ્રશંસા અનુમોદના, બહુ સરસ, વાહ સારું, મારા કરતા તમે તો બહુ સરસ લીધું, આનંદ થયો. સેજ પણ મનની અંદર, સેજ પણ ઈર્ષાનો મત્સરનો ભાવ ન થાય. મત્સર એટલે એવો આંતરિક અણગમો. ઈર્ષા હજી જરા આગળનો થયો, પણ આ તો અંતરથી ન ગમે, બહારથી બખાણ કરે પણ અંદરથી ન ગમે. કોઈની શ્રેષ્ઠતા, કોઈની ઉચ્ચતા એ સહન ન થાય, અસહ્ય થાય, આ મત્સર ભાવ છે. તો જ્ઞાની કહે છે કે આવો મત્સર ભાવ એ જો પણ જીવની અંદર આવે તો એ પણ મોટો દોષ છે. પોતાના દોષનું દર્શન કરવું, આવું સુકૃતની અનુમોદના કરવી, આવી અનુમોદના કરવી અને પરમ તત્વનું શરણ ગ્રહણ કરવું. પરમ તત્વ શરણ કોનું? અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. આ ચાર પરમ તત્વ છે જગતમાં, અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ, કેવળી પ્રકાશિત ધર્મ, આ ચાર શરણા ઉત્તમ શરણા જગતમાં છે. આ પરમ તત્વ જે છે આ પરમ તત્વનું શરણું ગ્રહણ કરવું, પોતાની જ્યાં વાત છે ત્યાં દુષ્કૃતની ગ્રહા કરવી, નિંદા કરવી, અન્યની વાત છે ત્યાં એના સુકૃતની અનુમોદના કરવી અને જ્યાં ત્રાહિત ઈશ્વરીય શક્તિની વાત છે ત્યાં એ પરમ તત્વ એનું શરણ ગ્રહણ કરવું. આ ત્રણ માર્ગ આપણને જૈન દર્શનની અંદર, આગમોની અંદર ભગવાને પ્રકાશ્યા છે. આપણે ઉમા સ્વામીનું તત્વાર સૂત્ર લીધું તો એમાં આવે છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. કૃપાળુ દેવના વચનોની અંદર જેને સાયકોલોજી કહી ને એ અદભુત છે. અહીંયા બીજો તો વાત પૂરી કરી દઈએ, કોઈ આગળ વધારે નહીં પછી, કેમ કે વધારી શકે નહીં એવી સૂક્ષ્મતા અન્યત્ર જોવા નથી મળતી. કૃપાળુ દેવ તો ભાવોનું એટલું બધું પૃથક્કરણ કરે છે, જાણીએ ભાવોની અંદર આપણા ભાવોમાં ઊંડા ઉતરી જાય છે, આર પાર અને ઓતપ્રોત થઈને અંદરના રહસ્ય પ્રકાશે છે. જો વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જીવનો દોષ નહીં જેવો છે, જીવનો દોષ નહીં જેવો દોષ છે. પણ જ્ઞાની કહે છે કે ભલે નહીં જવો, કાંઈ મેં કર્યું નથી આ જન્મમાં તો, કોઈનું કાંઈ બોલું, કોઈને મેં ઊંચે હાદે કીધું નથી, અરે મરતાને મર નથી કીધું, લ્યો પછી જીવ વ્યવહારિક દ્રષ્ટિએ ભયો જાય. તું તારી વાત આ જન્મ પૂરતી જ કરસ ને તો ધર્મ આ જન્મ પૂરતો છે? આ તને જે આપત્તિ વિપત્તિ આવી છે એ આ જન્મના લેખાજોખા ઉપર જ તું ચિંતન કરસ? આટલી ટૂંકી દ્રષ્ટિથી ધર્મનો વિચાર થાય, આત્માનો વિચાર થાય, આ નિત્ય તત્વનો વિચાર થાય? વ્યવહારિક દ્રષ્ટિથી પોતાનો દોષ નહીં જેવો લાગે. મેં તો એના હારા હારું કીધું તું, લ્યો પાછો કલ્યાણ કરવા જાય જગતનું, મેં તો એના ભલા માટે કીધું તું, એના હારા હારું કીધું છે. આપણે હજી જગતનું સારું કરી શકીએ એવું પુણ્ય આપણું તપતું નથી, હજી આપણા તપ ઘણા અધૂરા છે. તું તારું કરતા શીખ ને તોય મોટું મહાભાગ્ય થશે. પણ જીવને વ્યવહારિક દ્રષ્ટિમાં આ ગમે છે, માન કસાય પોસાય છે, આ કસાય ભાવ છે, મેં એના હરાહરું કીધું, એ કયો ભાવ છે? કલ્યાણ ભાવ નથી, કરુણા ભાવ નથી, કયો ભાવ છે? કસાય ભાવ. અંદર રહેલો સૂક્ષ્મ માન કસાય છે, એ મારી નાખે છે આને. હું પણ એટલું જાગૃત છે, છે સૂક્ષ્મ પણ છે તીક્ષ્ણ, સૂક્ષ્મ છતાં તીક્ષ્ણ છે. ગમે તેટલું પોતે કરીને પછી પોતે એમ જ કે મેં જે કંઈ કર્યું એ હું તો સાચું કહું છું, હું તો બધા માટે કહું છું, મેં આના માટે કહ્યું, મેં કલ્યાણ માટે કર્યું, આવો ભાવ આવી જાય એટલે જીવને પોતાનો દોષ ક્યારેય દેખાય નહીં. અને આ દુનિયામાં જ્યારે જ્યારે જેને જેને પૂછો કે આમ થયું તો એ નહીં કે હા મારો દોષ છે, એમ નહીં કે. એ પોતાના દોષને ગુણમાં ફેરવવા માટે બહાનાબાજી કરે, લેમ એક્સક્યુઝિસ કહે છે એને, કે ખોટા બહાના શોધી કાઢ. એમાંનું એક બહાનું આ છે કે મેં કઈ મારા હારું કીધું છે, આ બહાનાબાજી છે. આને શાસ્ત્રમાં કહ્યું છે વંચના બુદ્ધિ, આ વંચના બુદ્ધિ છે. એમાં એ જગતને છેતરવા જાય છે, પણ જ્ઞાની કહે છે કે એ ત્યારે તે સમયે જગત છેતરાતું નથી, જગત ઘણું હોશિયાર છે પણ જાતને તો જરૂર છેતરે છે. અને વંચક બુદ્ધિ જ્યાં સુધી જીવમાં હોય છે ત્યાં સુધી એનામાં સત્પરિણામ જાગૃત થતા નથી. નિખાલસ, નિષ્કપટ અને નિષ્પાપ જ્યાં સુધી જીવની વૃત્તિ ન થાય અને વંચક બુદ્ધિમાં રહે ત્યાં સુધી જીવમાં પરમાર્થના કોઈ સત્પરિણામ જાગતા નથી. એટલે આપણને એમ થાય કે પરમાર્થના ગુણો કેમ પ્રગટતા નથી, આત્મિક ગુણો પ્રગટવા જોઈએ. આખરે ધર્મનું પરિણમન તો એ જ છે, સ્વપરિણતિ. એ ગુણો પ્રગટવા જોઈએ પણ પ્રગટતા નથી. એ આત્મશક્તિ, એનું તેજ પ્રગટવું જોઈએ પણ પ્રગટતું નથી. એનું કારણ વ્યવહારિક દ્રષ્ટિ છે. અને વ્યવહારિક દ્રષ્ટિ જ્યારે અપનાવે ત્યારે એને પોતાનો દોષ કંઈ લાગતો જ નથી, નહીં જેવો લાગે. બે છોકરા બાજતા હોય અને એમાં એક પોતાનો છોકરો હોય અને એક પડોશીનો હોય અને ઓલા એમ કે આણે આમ કર્યું અને આમ કર્યું તો શું કે, ના ના એ તો બિચારો આમ જ કેવા ગયો હતો, હવે જો એને ખબર નથી, એને જોયું નથી, પણ એ માં એના છોકરાનું કેટલું ઉપરાણું લે. ખરેખર ઓલો કે પણ માથું ભાંગીને ના એને તમે તો પાણો ઉડાડ્યો, યાડો આવ્યો. બોલો લે, આ તારા છોકરાએ પાણો ઉડાડ્યો અને ઓલો આડો આવ્યો, એમાં પાણો ઉડાડવાનો દોષ નહીં જેવો અને આડો આવ્યો એનો મુખ્ય દોષ. કામ સારું તમારો, ન્યાય સારો જગતનો. જગતની વ્યવહારિક દ્રષ્ટિ દોષ નહીં જેવા લાગે પોતાના. એક એ છે કે વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે. અને હવે સૂત્ર આપે છે કૃપાળુદેવ, ખૂબ વિચારણાના સૂત્રો, એક એક પત્રમાં આપણને અદ્ભુત આવા વિચારણાના સૂત્રો મળે. વાસ્તવિક ધર્મને માટે જે ચિંતના અને વિચારણા કરવી છે એની વાતો જેટલી કૃપાળુદેવના વચનામૃતમાં મળે છે તેટલી આપણને સૂત્ર સિદ્ધાંતોની અંદર એટલી વસ્તુ સૂક્ષ્મતાએ ન મળે. જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. દીઠા નહીં જે દોષ હતો, પોતાના દોષ એ પારમાર્થિક દોષ છે, અને એનો ખ્યાલ આવવો કે મને જે કંઈ આ પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે, અનિષ્ટપણું પ્રાપ્ત થયું છે, એનું કારણ મારો પોતાનો પારમાર્થિક દોષ છે, એ ખ્યાલ આવવો દુષ્કર છે. જ્ઞાની કહે છે નહીં ખ્યાલ આવે. જીવના ધ્યાનમાં હજી એ પોતાના દોષને જોવાની દ્રષ્ટિ હજુ એણે આવી નથી, કારણ કે વ્યવહારિક દ્રષ્ટિ હજુ વિદ્યમાન છે. જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ વિદ્યમાન છે, વ્યવહારિક દ્રષ્ટિ શું? આપણે વ્યવહારની અંદર કંઈ પણ વસ્તુ કરીએ એટલે આપણે એમ સમજીએ કે મેં એકાની કર્યું એટલે એને પંદરાની કરવું જોઈએ, મેં આમ કર્યું એટલે એને આમ કરવું જોઈએ, મેં એને કંઈ કીધું નથી તો એને મને કંઈ કહેવું જોઈએ નહીં. આવું અનેક પ્રકારના ગણિત આપણે ચાલતા જ હોય, અને એ ગણિતથી જ આપણે એકબીજા સાથે વ્યવહાર કરતા હોય છે. આ વ્યવહારિક દ્રષ્ટિ, દુનિયા આખી મને અનુકૂળ થઈને રહેવી જોઈએ, દુનિયા આખી મને અનુકૂળ થાય, છેલ્લું એનો તારણી એને જાણે તારા હારું દુનિયાએ જન્મ લીધો હોય એટલે સુધી આ પહોંચી જાય જીવ. ધીરે ધીરે કરતો કરતો હવે મને મારા સામે તો કોઈ જોતું જ નથી, હું કરું છું તો કોઈ સાંભળતું જ નથી, મારી તો કોઈને કદર જ નથી, અમારે તો બધાનું આવું જ કરવાનું, અમારે તો તૂટી જ મરવાનું. આ શરૂ કરાય અહીંથી, આ મહાપરગજુ રાજા ભોજનો અવતાર વિક્રમનો કહેવાય નહીં આને. એમ કરતા 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 ક્યાં પહોંચે તો કે જગત આખા એ મને અનુકૂળ થઈને જીવવું. હવે આ ક્યાંથી બને? આ વ્યવહારિક દ્રષ્ટિ જ્યાં સુધી છે, આવી દ્રષ્ટિ શું કે મારે સુખ માટે બધાએ મને સુખ આપવું, મને સુખ અને આનંદ થાય એટલા માટે બધાએ મને સુખ અને આનંદ આપવું, મને સુખ અને આનંદ થાય તેમ બધાએ વર્તવું, તેમ બધાએ બોલવું, તેમ બધાએ ચાલવું, તેમ બધાએ વ્યવહાર કરવો, મને જેમ ગમે તેમ. પેલા રાજાનું હોય છે ને કે રાજા એમ કે ભાઈ અમે ઔરંગઝેબ, હું આવું ત્યારે કોઈ હસવું નહીં. ઔરંગઝેબ હાસ્યનો મોટો દુશ્મન, ગાવાનો મોટો દુશ્મન, એટલે પછી શું થાય કે મહારાજા સમ્રાટ નીકળવાના છે માટે કોઈ નગરજનોએ મોઢા ઉપર હાસ્ય હોવું જોઈએ નહીં, કારણ કે રાજાને ગમતું નથી. કોઈએ ગાવું નહીં, સુરથી ન બોલવું, બસુરો ગધેડાની જેમ ભોંક ભૂંકવામાં વાંધો નથી પણ કોયલની જેમ બોલવામાં વાંધો છે, કારણ રાજાને સુર સાથે ગમત નથી, ગમો નથી. આ પ્રકારનું એક ઇંગ્લિશમેને કાવ્ય કીધું છે કે આઈ એમ ધ મોનાર્ક ઓફ ઓલ આઈ સર્વે, હું જ્યાં જ્યાં દ્રષ્ટિ કરું છું એનો હું સમ્રાટ છું અને બધાએ મારા અનુકૂળતા પ્રમાણે જ રહેવું. ઓલો એક કેન્યુટ નામનો એક રાજા હતો, એના પ્રમાણે ઓલા કે નદી દરિયાના કિનારે હતો અને દરિયાના કિનારે એ બેઠા બેઠા ખુરશી ઉપર બેઠો હતો સિંહાસન ઉપર, અને દરિયાના મોજા ભરતી થઈ નજીક આવતા ગયા, અને દરબારીને કીધું કે કેમ બાપુ આપ હુકમ કરો અટકી જાય, તો કે હું કેન્યુટ સમ્રાટ કેન્યુટ દરિયાના મોજાને કે હુકમ કરું છું કે તમે હવે આગળ વધશો નહીં, હવે આ કઈ માને. દરિયાના મોજું એવું જોરથી આવ્યું, 15 મીટરનું મોજું, આને ઉપાડી ખુરશી હોત તો તાળી ગયું. જીવની આ દ્રષ્ટિ છે, આ વ્યવહારિક દ્રષ્ટિ છે, આ અજ્ઞાન છે, આ અંદર રહેલો અહમ છે કે મારા પ્રમાણે જગત ચાલે, મને આનંદ થાય, મને સુખ મળે એમ બહારનું વાતાવરણ. સુખ અને શાંતિ અને સમાધિ એ આંતરિક અવસ્થાનું કારણ છે, બાહ્ય અવસ્થા નથી. આ વ્યવહારિક દ્રષ્ટિ એટલે બાહ્ય અવસ્થા, અને પરમાર્થિક દ્રષ્ટિ એટલે પોતાની મનસ્થિતિ, કે ગમે તેમ હોય આપણે તો સમાધિમાં જ છીએ. મોજા આવે તો આપણે તો સમાધિમાં જ છીએ.
એકાકી વિચર તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આ આંતરિક અવસ્થા, પર્વતની ટોચ પર હોય, વનમાં હોય, સ્મશાનમાં હોય, અરણ્યમાં હોય, વાઘ સિંહ જેવા વિકરાળ ઘાતકી વાઇલ્ડ લાઈફ જેને કહેવાય એની વચ્ચે હોય તો પણ મનમાં નહીં ક્ષોભતા. અડોલ આસન, જેમ બેઠો છે તેમ આસનમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. એક શરીરનું એક પૂજગઢ પરમાણુમાં પણ કંપન નથી. હાથ પગ હલાવવાની ને દોડવાની વાત તો પછી રહી, કે ભાઈ ગયો તો મુઠ્ઠી વાળીને જેવો વાઘની ત્રાળ સાંભળી ત્યાં. આ તો કે છે એક દેહના પરમાણુમાં પણ કંપન નથી. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, મનમાં પણ નથી. અહીંયા તો રોમે રોમની અંદર જણઝણાટી થઈ જાય, અનુભવ્યું છે ને ક્યારેક? આમ શરીર નો હાલે પણ અંદર જણઝણાટી, એકો એક પરમાણુ દેહનો ઉપર નીચે થઈ જાય, મનમાં ક્ષોભ નહીં. એવો અવસર ક્યારે આવશે? જ્ઞાની કે છે પરમાર્થ દ્રષ્ટિ, વ્યવહારિક દ્રષ્ટિ હોય ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. પારમાર્થિક દોષ પોતાના, વ્યવહારિક દ્રષ્ટિમાં બહાર ઉપર તરત જ દોષ ઉપર, બીજાના દોષ ઉપર ખ્યાલ તો જલ્દી આવે પણ પોતાના દોષ ઉપરનો ખ્યાલ ન આવે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે, તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા છે તેમ જ છે, તે વિશે પછી વિશેષ લખીશ. અહીંયા બીજો પત્ર આવ્યો છે, બીજા પ્રશ્નો પણ આવ્યા છે, એ પ્રશ્ન ચર્ચા વગેરે કૃપાળુદેવ કહે છે ઘણી ધ્યાનમાં છે, પરંતુ અત્યારે વિસ્તૃત લખી શકાય એવી ચિત્તની સ્થિતિ નથી. અંતરંગની અંદર એટલી બધી અંદર લીનતા છે કે ઉપયોગ બહાર લાવવો એ પણ મુશ્કેલ બન્યું છે. એટલે કહે છે કે બનશે તો રવિવારે લખીશ, રજાનો દિવસ છે, કંઈ અનુકૂળતા થઈ જાય તો પછી એ વિશે તમારા પત્રો જે એની અંદર પ્રશ્નો પારમાર્થિક પ્રશ્નો છે એ વિશે લખીશ. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા તેમ જ છે. પહેલાં અગાઉ લખ્યું તે પત્રમાં કે જે બે કારણ મળીએ મોક્ષ હોય છે, એ બે કારણનો સૌભાગભાઈ જવાબ લખ્યો છે. આપણી પાસે જવાબ ઉપલબ્ધ નથી. કોનો? 55 ના, એ તો એમણે કૃપાળુદેવ લખ્યું છે, આ તો સૌભાગભાઈ જે લખ્યા છે. એટલે સૌભાગભાઈ નો પત્ર જે એમાં એને લખ્યું કે આપ પ્રભુ કીધું તું એના બે, તો એ બે કારણ તેમ જ છે. વિશેષ પછી લખીશ. 341 પત્રાંક પૂરો થાય છે. પત્રાંક 342 મુંબઈ ફાગણવદ છઠ શનિવાર 1948. અત્ર ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું, અથવા દુષ્મ કાળ કયો કહેવાય, અથવા ક્યાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય, એ જ વિજ્ઞાપન લેખિતન બોધબીજ. આ પત્ર પણ પૂજ્ય સૌભાગભાઈ ઉપર લખાયેલો છે. કૃપાળુદેવ પત્રની અંદર લખે છે, આગળનો પત્ર 4th લખાયો, આ 6th લખાય છે, પછી 7th છે. પત્રો તો રોજ રોજ લખાતા હોય છે, કોઈ પત્ર આવે ને જવાબ લખાય છે એવું નથી. સૌભાગભાઈ પણ કઈ કૃપાળુદેવનો પત્ર આવ્યા પછી જવાબ લખે એવું નથી. પત્રની ધારા તો જોઈ જોઈએ ને આ બંને મુમુક્ષુ અને પરમાત્મા ભગવાન વચ્ચે, તો પત્રની ધારા તો એમને એમ છે. આ પત્ર નાખ્યો પછી ટપાલમાં પહોંચ્યો અને ત્યારે એ જમાનાની અંદર ને પાછો સાયલા પત્ર જાય, કેટલી એની પ્રોસિજરમાંથી સાયલા જતો હશે. પણ એ કોઈ ચિંતા જ્ઞાનીઓ એની કરતા જ નથી. આ જે ભાવધારા છે એટલે કૃપાળુદેવના પત્રો છે, એ પત્રધારામાં રહેલી એમની જ્ઞાનધારા છે. અને સામે પણ એવી જ જ્ઞાનધારા છે. સ્વભાવ પણ પત્રો લખ્યા જ કરે છે. એ ભગવાનને પહોંચ્યો, આગલો પહોંચ્યો, વાંચ્યો ન વાંચ્યો, પ્રશ્નોના જવાબ લખાયા ન લખાયા, એની કોઈ મુમુક્ષુ એની રાહ જોતા નથી. અને કૃપાળુદેવ પણ બે ચાર પત્રો ભેગા થાય અને એની ધારણામાં જે વાત આવે અને એમાંથી જે કાંઈ યોગ્ય લાગે કે આ વાત ઉપર દિશા દર્શન કરવાનું છે તો આગળના બે ચાર પત્રોનો ઉલ્લેખ કરી અને એક પત્રની અંદર આવી બધી રહસ્યમય વાતો અંદર સીધી મૂકી દે કે પેલાને બધા જ પત્રોના સમાધાન મળી જાય બધા જ પ્રશ્નોના. અને ક્યાંક લખ્યું હોય તે કહે કે અમે તમને સમાગમે સમજાવીશું, તો સમાગમ વખતે એ બધાનું સમાધાન થઈ ગયું હોય, કરી આપ્યું હોય. અત્ર ભાવ સમાધિ તો છે, જવાબ આપે છે. અત્ર ભાવ સમાધિ તો છે, ભાવ સમાધિ, ભાવથી અમને આ કોઈ પ્રત્યે ઈચ્છા થતી નથી. અવિષમ ભાવ કોઈના પ્રત્યે આવતો નથી. જગતના એક પણ જીવ પ્રત્યે જેને કોઈ પણ પ્રકારની વિરાધનાનું કારણ ન થાય એવો સંપૂર્ણ સંભાવમાં જેનું ચિત્ત વર્તતું હોય, જગતની કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિની અંદર પણ તે ચિત્તની અંદર વિક્ષેપ ન આવે, આ ભાવ સમાધિનું લક્ષણ છે. કે ભાવથી સમાધિ છે, અમારા ભાવ બગડતા નથી, પરિણામ બગડતા નથી. પરિસ્થિતિ ગમે તે થવી હોય તે થાય, પરિસ્થિતિ તો ક્યારેક લખે છે કે એવી થાય કે ધડ ઉપર માથું રહેવું પણ કઠણ છે, એવું ઉપાધિનો ભીડો આવે. આ બધું તો બન્યા કરે, સંસાર છે એના ચડ ઉતર. પરિસ્થિતિની અંદરની તારતમ્યતા એ તો સંસારમાં બન્યા કરે, સંસારનું આ જ સ્વરૂપ છે. આપણે કહીએ કે ભાઈ એક ધારી જિંદગી જોઈએ, આપણને કેવી કલ્પના છે જિંદગી માટેની, એક ધારી. અને એ એક ધારી જિંદગી પાછી સુખની, એક ધારી ખરી પણ પાછી સુખની. હવે એક ધારી જિંદગી ક્યાંથી રહી? આપણી 30 વર્ષે 35 વર્ષે શરીરની જે સ્થિતિ હોય એ આવું એક ધારી તંદુરસ્તી રહીએ કરી? ચડ ઉતર આવ્યા જ કરે, ક્યારેક ઠીક ક્યારેક અઠીક. જો શરીર જે આપણું છે જેને હું માનું છું એ એક ધારું નથી, તો એના સંબંધમાં રહેલી બધી પરિસ્થિતિ એક ધારી ક્યાંથી રહી? બહુ ગરમી વધે તોય ન ગમે, ઠંડી વધે તોય ન ગમે, હવામાં ભેજ છે મારી દીધા, મને તો કાલની શરદી થઈ ગઈ છે, આ ભેજ ઘણો છે. આ ભેજ નથી જોતો, તારા ઉકળાટ નથી જોતો, ઠંડી નથી જોતી, આ નથી જોતું, ભાઈ તને જોઈશું કે તારા પ્રમાણે નિસર્ગ કુદરત હાલે. એક ધારું જોઈએ છીએ અને આવું એક ધારીપણું એ જગતનો નિયમ નથી. તત્વાર સૂત્રમાં આપણે જાણ્યું હતું કે સતત પરિવર્તનશીલતા એ જ જગતનો નિયમ છે, એ જ સંસારની વિચિત્રતા છે કે સમયે સમયે પરિવર્તનશીલ છે. સમયે સમયે અનંત પુદ્ગલ પરમાણુઓનું પરિવર્તન સમયે સમયે થયા જ કરતું હોય છે. અને એને અનુભવનારો, એને સંવેદન કરનારો એવો આત્મા તું તો નિત્ય છો. હવે હું નિત્ય છું ને આ બધું મારે આવવું જ જોઈએ, આનો મેળ ક્યારેય ક્યાંય થતો નથી. જ્ઞાનીઓ કહે છે કે જ્યારે એ આત્મા, ભાવ સ્વરૂપ આત્મા જ્યારે ઉદય ભાવમાં જતો અટકી જાય, એમાં તદાકાર થતો અટકી જાય અને પોતાના પારિણામિક ભાવમાં સ્થિર થાય, ત્યારે જગત જગતનું કામ કરે અને પોતે પોતાનું કામ કરે. એવો પુરુષ પછી લખે કે જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. જગતને અને જગતની લીલાને, લીલા એટલે અકલ્પ્ય સ્થિતિનું નિર્માણ થાય. આ લીલા થયો, ભગવાનની લીલા છે. આ નોતું અહીંયા આવી ગયું, અહીંયા રાક્ષસ આવ્યો ને વાદળા આવ્યા ને તોફાન વેરસો ને મેઘ ધ્યાન વયા ગયા, આ બધી જે કંઈ ચમત્કાર છે એ બધી લીલાઓ છે. શાસ્ત્રમાં એને શબ્દ કયો મૂક્યો છે? લીલાઓ. જ્ઞાની પુરુષ કહે છે કે અમે જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આવી સ્થિતિમાં પોતે જ્યારે સ્થિર છે સ્વરૂપમાં સ્થિર છે, અત્રે ભાવ સમાધિ છે. બાહ્ય પરિસ્થિતિથી એ ક્ષુબ્ધ નથી, એ વિચલિત પણ નથી. અત્રે ભાવ સમાધિ તો છે, એટલી તો અમે પ્રાપ્તિ કરી છે અમારી સ્વસ્થિતિની, સ્થિરતાની. લખો છો તે સત્ય છે, કંઈ લખ્યું હશે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. કંઈ સ્વભાગભાઈ લખ્યું હશે, પ્રભુ જેવું અંદર છે એવું બહાર જોવા મળે, એવું અમને દર્શન થાય. આ અમે તો તમારી બહારની દશા જોઈને ઉકળાટ અનુભવીએ છીએ, અસ્ત વ્યસ્ત થઈ જાય છે. કંઈક બાપાને કંઈક આમ થઈ જાય, શું થયું? કે છે કે તમે ઈચ્છો છો એવી દ્રવ્ય સમાધિ, એ આવવાને માટે, દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અમને આવી જેવી અંદર ભાવ સમાધિ છે એવી જ બહાર દ્રવ્ય સમાધિ થાય, એ માટે એણે શું કીધું? ભાગીદારોએ સમજવાની જરૂર છે, અમારા ગ્રાહકોએ સમજવાની કંઈક જરૂર છે, અમારા ઘરનાએ કંઈક ધ્યાન રાખવાની જરૂર છે. કંઈક થોડુંક મુંબઈની અંદર ઠામ ઠેકાણું હરખું થાય, કંઈક વાહન વ્યવહાર ઓછો થાય, આ ભીડમાં તો જો હલવાઈ ગયા આવે, એવું એક એક કારણ કીધું એની અંદર. બાહ્ય એક પણ દ્રષ્ટિ આપી કે દ્રવ્ય સમાધિ થવા માટે શું થવું જોઈએ, તો કોઈ કે આ સરકાર જવી જોઈએ તો શાંતિ થાય. બોલો, આપણે એક પ્રશ્નમાં આપણે આખો જવાબ આપી દીધો કે તો શાંતિ થાય. જ્ઞાની કે છે પૂર્વ કર્મ નિવૃત્ત થવા જોઈએ, જો કર્મ નથી તો દ્રવ્ય સમાધિ છે. જીવનો મોક્ષ ક્યારે છે? જીવનો મોક્ષ ક્યારે છે? સર્વ કર્મનો સર્વથા ક્ષય જ્યારે થાય, એક પણ કર્મ સ્ટોકમાં નથી, એક પણ કર્મ સ્ટોકમાં નથી, બચ્યું નથી. કર્મ રેવ કિલ મુક્તિ રેવ, કર્મથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે. આપણા આગમની અંદર આવા સૂત્રો આપ્યા છે, કર્મ મુક્તિ કિલ મુક્તિ રેવ, કર્મથી મુક્તિ એ જ મુક્તિ છે. આ આત્માને કર્મના આવરણ છે અને આવરણ બંધ રૂપે પડ્યા છે, એટલે તું માત્ર વિચારીશ એટલે નહીં ખસે, એની સાધના કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે. કારણ કે જેમ જે રીતે કરવાથી એ બંધાયા છે, તેમ તેને વિપરીત રીતે કરવાથી તે છૂટે છે. તો છોડવા પડશે. સંવર અને નિર્જરા એનો માર્ગ છે. પેલા હવે આવતા રોગ નવા ન બંધાય, અને છત્તામાં રહેલા કર્મોનો તે છોડ એ ખરી પડે. એનું એને બંધ થવા માટેનું અંદરનું જે તત્વ છે, ચિકાસ કસાય, એ બધાને તારા તપથી ખેરવી નાખ. કપડાને રજ લાગી છે, પણ આર્દ્રતા જ્યાં સુધી છે, વિનાશ છે જ્યાં સુધી, ત્યાં સુધી એ રેતી કપડા સાથે ચોંટેલી રહેશે. પણ જેવી એકદમ ગરમીની અંદર સખત તડકાનો તાપ હોય અને એની અંદર કપડું એક કલાક પડ્યું હશે અને પથ્થર ઉપર પડ્યું હશે, પથ્થર ઉપર સખત ગરમીની અંદર સૂર્યના તાપમાં એ કપડું હશે, તો પછી કપડાને કલાક પછી ઉપાડીએ અને ઝાટકી નાખીએ તો રેતીનો એક કણ એની સાથે ચોંટી શકશે નહીં. શાસ્ત્રમાં આના દાખલા આપ્યા છે કે માટીનો ભીનો ગોળો ભીત ઉપર લગાવીએ તો ચોંટે છે, પણ રેતીનો ગોળો મારો તો સરી પડે છે. એવું આ આત્માની અંદર જ્યારે અકસાય ભાવથી, કોઈ કસાયની ભીનાશ આર્દ્રતા નથી, તે સમયે આવા કર્મો ક્યાંય ચીટકી શકતા નથી. તો મુક્તિનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહ્યું છે કે કર્મ મુક્તિ કિલ મુક્તિ રેવ, કર્મથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે, એ જ સાચી સમાધિ છે. એટલે કૃપાળુ દેવે સરસ કહ્યું છે અહીંયા, કહ્યું કે દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અમને જો દ્રવ્ય સમાધિ જોતી હોય કે સાહેબ અમને ભાવ સમાધિ તો અમે હાંસલ કરી લીધી, જ્ઞાન થયું, ખબર પડી, સ્વ પરનો ભેદ થયો, ભેદ જ્ઞાન થયું, વિવેક જ્ઞાન થયું, પણ પૂર્વકર્મ હજી ઘેરે છે, પૂર્વકર્મ હજુ ઘેરે છે. જો આવી જેવી અંદર સ્થિતિ છે એવી બહારની અમને સમાધિ ઉપલબ્ધ થાય, એ માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. શબ્દ મૂક્યો છે નિવૃત્ત. નિવૃત્ત એટલે ફરીથી પાછા ફરે નહીં, એ પ્રકારે એ કર્મની નિર્જરા કરવી, એનાથી કર્મ નિવૃત્ત થાય છે. તો એ જો કર્મ નિવૃત્ત થશે, એ ઘણી જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે આ કર્મોને નિવૃત્ત કરવા માટે જ અમે એને વેદન કરીએ છીએ, બળવાનપણે વેદન કરીએ છીએ. કર્મને નિવૃત્ત કરવાના છે. આખો માર્ગ આ જીવ સંસારની પરિભ્રમણ અવસ્થામાં છે અને એની પરિભ્રમણ અવસ્થાનું કારણ આ જીવની સાથે કર્મનો સંઘ છે. ગમે તેટલી જીવની વ્યાખ્યા કરો પણ એ જીવ કર્મથી આબદ્ધ છે. અને આખો પરમાર્થનો માર્ગ એ કર્મની નિવૃત્તિનો માર્ગ છે, એ જેનાથી થાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી મોક્ષ પંથ ભવ અન. ભાઈ, રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની ગાંઠનું મૂળ છે. જેનાથી નિવૃત્તિ થાય એ મોક્ષનો માર્ગ છે. માર્ગની આવી સર્વસામાન્ય સાર્વદેશિક સાર્વજનીન એ વ્યાખ્યા પરમ કૃપાળુ દેવના આ બોધમાં જ આવે છે. ક્યાંય કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક સીમિતતા અંદર આવતી નથી. જેનાથી રાગદ્વેષને અજ્ઞાન ટળે, કર્મબંધના કારણ ટળે, એ મોક્ષનો કારણ છે. થાય નિવૃત્તિ જે હતી, કર્મની નિવૃત્તિ જેનાથી થાય એ મોક્ષનો પંથ. અહીંયા કહે છે કે એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. તો આખો પુરુષાર્થ શેનો કરવાનો છે? પૂર્વ કર્મને નિવૃત્ત કરવા, બસ. નવા તો બાંધવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલું તો આવી ગયું ને અંદર કે હવે નવા બાંધવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. માટે પૂર્વ કર્મ નિવૃત્ત કરવા, આ આખો મોક્ષનો માર્ગ આપ્યો છે. દુષ્મ કાળનું હવે આ કેમ નથી થતા એને માટે એક પ્રશ્ન કર્યો છે એને સૌભાગભાઈને. કૃપાળુદેવે પ્રશ્ન મૂક્યો છે. પ્રશ્ન કોણે મૂક્યો છે? કૃપાળુદેવે. કે સાહેબ, તો પછી કરી નાખીએ બધા પૂર્વકર્મ નિવૃત્ત, એમાં શું મોટી વાત છે? દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું? આ એક. બીજો પ્રશ્ન, દુષ્મ કાળ કયો કહેવાય? અને ત્રીજો પ્રશ્ન, ક્યાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય? આ ત્રણ પ્રશ્નો ભગવાને ભક્તને વિચારવા માટે આપ્યા છે. કે ભાવ સમાધિ છે, દ્રવ્ય સમાધિ જોઈએ છે, તો એમાં એક પરિબળ કાળનું છે અને આ કાળની અંદરના એમને એને ઓળખાણ માટે કહ્યું છે કે દુષ્મ કાળ આપણે કહીએ છીએ તો એનું ચિહ્ન શું, કયો કાળ દુષ્મ કહેવાય અને કયા લક્ષણથી એ દુષ્મ કાળને ઓળખાય. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.